मंगलाचरण। नमो नमो से नमो द्रव्य अधिकार गुण अधिकार चर्चा अपनी पहला थी गई है। हम पर्याय अधिकार शुरुआत अपने त्रीजा क्लास थी है। पर्याय अधिकार क्वेश्चन नंबर लगभग 243 सुधी पहुंचा है। आज नव ग्रुप है फरी थोड़क आखू ओवरव्यू लगे। जो पर्याय अधिकार में आप अत्यार सुधी बे सिद्धांत सीख्या है थोड़क रिविजन करे पीछे आगे जसू। सौथी पहलो सिद्धांत है कि पर्याय भेद के पर्याय प्रकार के तो कितना प्रकार पर्याय भेद कर बे प्रकार। जो क्वेश्चन नंबर 212 फर्स्ट केस क्वेश्चन 212 पहला तो पर्याय कोने रहे थे तो गुणों विशेष कार्य ने अथवा परिणाम ने पर्याय कहवाये। कोई पर पदार्थ जो है पदार्थ की वर्तमान अवस्था इन्हें पर्याय कहवाये। जेवी रीतना के आ वेट है आ बुक पर आप वेट राखी है तो मेन फंक्शन शू मेन फंक्शन शू कार्य शू है प्रयोजन शू है वजन करव वजन करव प्रयोजन है बुक न पाना हली न जाए बराबर है कि नहीं वजन करव प्रयोजन है कि नहीं तो वजन वर्तमान पर्याय ख्याल आए। आप पुद्गल है जीव है धर्म अधर्म द्रव्य है क्यू द्रव्य है पुद्गल द्रव्य है। पुद्गल न विशेष गुणों क्या है स्पर्श रस गंध वर्ण आदि। स्पर्श गुण में एक हल्कू भारी आदि गुणों तो ये हल्का सॉरी हल्कू भारी आदि पर्याय वर्तमान पर्टिक्युलर वजन है पर्याय तो पुद्गल द्रव्य एनो स्पर्श गुण वजन एनी भारी है ये वर्तमान पर्याय ख्याल आए। इतने पर्याय को गुण न विशेष कार्य है एट्ले कि अत्यार स्पर्श गुण है यू विशेष कार्य शू है कि वजन रूपे परिणाम तो ये पर्याय ख्याल आए बता। ओके हम जो 212 आ पर्याय के प्रकार की है बे प्रकार की है एक कहवा व्यंजन पर्याय बीजू कहवा अर्थ पर्याय स्क्रीन पर तो पहलू है व्यंजन पर्याय बीजू अर्थ पर्याय। व्यंजन पर्याय कोने कहवाय हाँ द्रव्य न प्रदेशत्व गुण न विशेष कार्य ने व्यंजन पर्याय कहवाय। जेवी रीतना आ पुद्गल द्रव्य है यहाँ द्रव्य क्यू है इना परमाणु आज स्कंद है परमाणु द्रव्य है परमाणु अत्यार वर्तमान में आ कोई आकार लाइने रहेगा जी रीत लाकड़ा नु पेपर वेट अपने लीए तो केवु चौरस है आम लाबु आ केवु आ थोड़ू रेक्टेंगल के ट्रेपेजियम जेव है लाबु तो कोई ने कोई आकार लाइने रहेगा वर्तमान आकार पर्याय ने एनी व्यंजन पर्याय कहवाये। आ बदा ने ख्याल आए ओके बीजो प्रकार क्यों पर्याय नो अर्थ पर्याय तो अर्थ पर्याय को कहवाये अर्थ पर्याय को कहे हा द्रव्य न प्रदेशत्व गुण ने छोड़ी ने बाकी बदा गुण पर्याय ने अर्थ पर्याय कहे। तो हम फरी आम लगवा आम अर्थ पर्याय कई कई है आनी अर्थ पर्याय कई है अविशा एकाकी ज्योति વેરી ગુડ. જો આમાં કઈક ને કઈક કલર છે, કઈક ને કઈક વર્ણ છે કે નહીં? એ વર્ણ એનો આકાર છે, વર્ણ એનો આકાર નથી ને. તો આકાર ને છોડીને બાકી બધી પર્યાયોને અર્થ પર્યાય કહેવાય છે. તો એનો વર્ણ છે અથવા એનો કઈક સ્પર્શ છે, એની કઈક ને કઈક સુગંધ છે, તો એ બધી પર્યાયોને એની અર્થ પર્યાય કહેવાય છે. જો દ્રવ્યમાં કેટલા ગુણો છે? અનંત ગુણો. એ અનંત ગુણમાંથી એક પ્રદેશત્વ ગુણને બાજુ પર રાખ્યો, એક પ્રદેશત્વ ગુણને બાજુ પર રાખ્યો અને એની પર્યાયને વ્યંજન પર્યાય કીધું અને બાકીના બધા ગુણોની પર્યાયને અર્થ પર્યાય કીધું. તો નેચરલી પ્રશ્ન ઉભો થાય કે આવું શું કામ કર્યું, આ પ્રદેશત્વ ગુણને કેમ બાજુ પર કાઢ્યો? તો એમાં હેમંતભાઈ એવી રીતના જવાબ આપે છે, ના સ્પષ્ટ ગંધ વર્ણ તો એના વિશેષ ગુણો નહીં ને, પુદ્ગલ. જો છ દ્રવ્યમાં જે સામાન્ય ગુણો છે એ બધા જ દ્રવ્યમાં છે, તો આ જે પર્યાયો જે છે, વ્યંજન પર્યાય ને અર્થ પર્યાય, એ તો છ દ્રવ્યની પર્યાયના ભેદ છે કે નહીં? તો સ્પર્શ ગંધ વર્ણ તો ખાલી પુદ્ગલમાં છે, પણ જીવમાં કે ધર્મ દ્રવ્યમાં કે અધર્મ દ્રવ્યમાં આદિ બધામાં એનો જે આકાર જે છે, પ્રદેશત્વ ગુણની પર્યાય, એને વ્યંજન પર્યાય કહેવાય. એના સિવાય જ્ઞાન દર્શન શ્રદ્ધા આદિ જીવમાં ગતિ હેતુત્વ અસ્તિત્વ વસ્તુત્વ આદિ ધર્મ દ્રવ્યમાં, સ્થિતિ હેતુત્વ અસ્તિત્વ વસ્તુત્વ આદિ અધર્મ દ્રવ્યમાં, પછી એવી રીતના બાકી બધા દ્રવ્યમાં એની પર્યાયોને અર્થ પર્યાય કહેવાય છે. હવે પ્રશ્ન એ છે કે આવું શું કામ કર્યું, પ્રયોજન શું છે આવું કરવાનું, કે આ પ્રદેશત્વ ગુણને કેમ જુદો પાડ્યો? તો હેમંતભાઈ એવી રીતના જવાબ આપે છે કે આ પ્રદેશત્વ ગુણ એટલે કે આકારથી જેવી રીતના સિદ્ધ ભગવાન છે, તો મહાવીર ભગવાનનું કદ નાનું અને આદિનાથ ભગવાનનું કદ બહુ મોટું, તો એ કદથી આદિનાથ ભગવાનને વધારે સુખ છે? તો આદિનાથ ભગવાન અને મહાવીર ભગવાન સેમ સુખી છે? પાક્કું 100%? તો આકારને કારણે જીવના સુખ દુઃખનું કે પ્રયોજનનું કાંઈ સંબંધ નથી, માટે એને જુદો કરી નાખ્યો અને એને વ્યંજન પર્યાય કહે છે. અને બાકીના બધા ગુણો કે જેમાં વર્તમાનમાં અમુકમાં અશુદ્ધતા જોવામાં આવે છે, એને શુદ્ધ કરવાની જરૂરત છે, માટે એને અર્થ પર્યાયમાં મૂકવામાં આવે છે. આ ખ્યાલમાં આવે છે બધાને? ઓકે, આગળ વધીએ. હવે જો આવી ગયો ક્વેશ્ચન નંબર 221, નેક્સ્ટ પેજ ઉપર છે. આપણે ઉપર બધી ડેફિનેશન સ્કીપ કરી નાખી, કેમ કે એ બધા હવે આપણે તમને જોઈ લેશું બ્રીફલી. જો આપણે દ્રવ્યની પર્યાયના બે પ્રકાર જોયા, વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય, હવે બંને ટાઈપની પર્યાયના બે બે ભેદ છે, સ્વભાવ વ્યંજન પર્યાય અને વિભાવ વ્યંજન પર્યાય, સ્વભાવ અર્થ પર્યાય અને વિભાવ અર્થ પર્યાય. ફરી વાર્તા તમે વાંચી લેજો, એનો ભાવ આપણે સમજી લઈએ. વ્યંજન પર્યાય એટલે શું? વ્યંજન પર્યાય એટલે શું? કે પ્રદેશત્વ ગુણની પર્યાય એટલે કે આકાર. હવે જો આકાર શબ્દ કહેતા જેવી રીતના આ ગુણ છે, તો એનો આકાર કેવો છે? આ રેક્ટેંગલ એટલે ખાલી ફ્રન્ટ ફેસ ન લેવું, આકાર કહેતા એનું આખું વોલ્યુમ લઈ લેવું. ખ્યાલમાં આવે છે? એટલે એને ખાલી રેક્ટેંગલ નહીં, એને જે પણ આ થ્રી ડાયમેન્શનલ રેક્ટેંગલ જે પણ શબ્દ કહેવાય એવું આપણે સમજ્યું, એનું આખું વોલ્યુમ ઇઝ કોલ્ડ એનો આકાર. તો હવે કોઈ પણ પદાર્થનો આકાર જ્યારે કોઈ પરના સંબંધને કારણે અથવા પર નિમિત્તને કારણે હોય, તો એને વિભાવ વ્યંજન પર્યાય કહેવાય છે. આકાર જો કોઈના નિમિત્તથી હોય, કોઈના ઉપર ડિપેન્ડન્ટ હોય, તો એને વિભાવ વ્યંજન પર્યાય કહેવાય છે. અને આકાર કોઈના નિમિત્ત વગર હોય, ઇન્ડિપેન્ડન્ટ હોય, તો એને સ્વભાવ વ્યંજન પર્યાય કહેવાય છે. ખ્યાલમાં આવે છે? ફરીથી, આકાર જો કોઈના સંબંધને કોઈના નિમિત્તને કારણે ઇન્ફ્લુઅન્સ હોય, તો એને વિભાવ વ્યંજન પર્યાય કહેવાય છે. અને પર નિમિત્ત વગર, પરના સંબંધ વગરનો જે આકાર છે, એને સ્વભાવ વ્યંજન પર્યાય કહેવાય છે. જેવી રીતના ઉદાહરણ તરીકે સિદ્ધ ભગવાનનો આકાર કેવો છે? તો સ્વભાવ વ્યંજન પર્યાય છે. કેમ કે હવે ત્યાં એમને કોઈ શરીર નથી, કોઈ કર્મ નથી, કોઈ જ જાતના પરમાણુ એમની સાથે નથી. તો જીવ નો આકાર જે છે એ કમ્પ્લીટલી ઇન્ડિપેન્ડન્ટ છે ને ત્યાં સિદ્ધશિલા પર. તો એ સ્વભાવ વ્યંજન પર્યાય છે. અને અત્યારના વર્તમાનમાં મારો ને તમારા જીવ નો આકાર એ કેવો છે? એ વિભાવ વ્યંજન પર્યાય છે. કેમ વિભાવ છે? કેમ કે શરીર નો આકાર જેવો છે એનું નિમિત્ત આત્માના આકાર ઉપર પડે છે, એટલે નિમિત્ત નો આરોપ આપવામાં આવે છે. આમ તો જીવ નો આકાર સ્વતંત્ર છે, કઈ શરીર ને કારણે જીવ નો આકાર નથી, પણ બેવ ને એકબીજાને એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોવામાં આવે છે. તો એને વિભાવ વ્યંજન પર્યાય કહેવાય છે. આ બધું અમારું નીચે થઈ ગયું એટલે આ લોકોને બધાને રિપીટ લાગે તો અમારે બહુ વાર થઈ ગઈ. આગળ અર્થ પર્યાયના પણ બે ભેદ, સ્વભાવ અર્થ પર્યાય અને વિભાવ અર્થ પર્યાય. જેવી રીતના જીવનો જ્ઞાન ગુણ, તો જ્ઞાન ગુણની સ્વભાવ પર્યાય એટલે કેવી હોય? કેવલ જ્ઞાન. તો જ્યારે જીવને કેવલ જ્ઞાન પ્રગટ થાય તો એને સ્વભાવ અર્થ પર્યાય પ્રગટ થઈ એમ કહેવાય. અને વર્તમાનમાં મારું ને તમારું જ્ઞાન કેવું છે? વિભાવ. કેમ વિભાવ છે? કોના ઉપર ડિપેન્ડન્ટ, કોનો આરોપ આપવામાં આવે છે એના પર? જ્ઞાન પર કોનો આરોપ આપવામાં, પર નિમિત્ત સંબંધ નો આરોપ આપવો પડશે ને. કોનો આરોપ આવશે? જ્ઞાનાવરણીય કર્મના નિમિત્તથી જીવના જ્ઞાનમાં વધઘટ જોવામાં આવે છે. એનાથી જોવામાં આવે છે ને, એના નિમિત્તે જોવામાં આવે છે. આ ખ્યાલ આવે છે બધાને? માટે વર્તમાનમાં જે ક્ષયક્ષમ જ્ઞાન છે એને વિભાવ અર્થ પર્યાય કહેવામાં આવે છે. ફરીથી ચાર ફરી જોઈ લે. સ્વભાવ વ્યંજન પર્યાય, વિભાવ વ્યંજન પર્યાય, સ્વભાવ અર્થ પર્યાય અને વિભાવ અર્થ પર્યાય. હવે જો કી ક્વેશ્ચન જે આપણે 221 માં જોઈએ છે, કે આ સ્વભાવ અને વિભાવ પર્યાયો એટલે કે વિભાવ પર્યાયો જે છે એ કયા કયા દ્રવ્યને વિભાવ પર્યાય જોવામાં આવે છે? કયા કયા દ્રવ્યને વિભાવ પર્યાય જોવામાં આવે છે? જીવ અને પુદ્ગલ ને જ વિભાવ પર્યાયો જોવામાં આવે છે. બાકીના ચાર દ્રવ્ય જે છે, ધર્મ અધર્મ આકાશ ને કાળ, એને સ્વભાવ અર્થ પર્યાય અને સ્વભાવ વ્યંજન પર્યાય. કેમ બે સ્વભાવ છે? કેમ કે એ દ્રવ્ય ક્યારે વિભાવ રૂપે પરિણમતા જ નથી, અથવા તો એ દ્રવ્યને ક્યારે પર નિમિત્ત નો સંબંધ આવવાનો પ્રશ્ન જ નથી, એટલે એમને વિભાવ પર્યાયો છે જ. ધર્મ અધર્મ આકાશ અને કાળ, એનો શેપ ક્યારે બદલાય છે? ક્યારે બદલાતો જ નથી એમનો શેપ. અનાદિ અનંત એમને એમ જ એમનો શેપ છે. માટે એની હંમેશા સ્વભાવ વ્યંજન પર્યાય છે. અચ્છા, એમના ગુણો ક્યારે ઓછા વધતા થાય છે? સપોઝ આકાશ ડિસાઇડ કરે કે મારો અવગાહન હેતુ તો મારી શક્તિ થોડી ઓછી થઈ જાય, તો આપણે બધા ક્યાં જઈએ? તો આપણને જગ્યા જ ન મળે ને આકાશમાં. કેમ કે હવે આકાશ ડિસાઇડ કરે છે કે મારે હવે કોઈને રાખવા નથી, તો એવું ક્યારે બનતું નથી. એટલે આકાશમાં અથવા આ ચાર દ્રવ્યમાં હંમેશા સ્વભાવ અર્થ પર્યાય જોવામાં આવે છે. તો ખાલી જીવ અને પુદ્ગલમાં જ ચારેય ટાઈપની પર્યાયો જોવામાં આવે છે. સ્વભાવ, વિભાવ, અર્થ અને વ્યંજન, બરાબર. એના જોડકા કરો એટલે ચાર પ્રકારની પર્યાય થાય, બરાબર ને? ઓકે, હવે નેક્સ્ટ. હજી આગળ પુદ્ગલ દ્રવ્યમાં જે ચારેય પર્યાયો જોવામાં આવે છે, તો કયા પ્રકારની પર્યાયો કેમાં જોવામાં આવે છે? ફરી ઉદ્ગલ દ્રવ્યના બે ઓપ્શન છે, કાં તો પરમાણુ છે કાં સ્કંદ છે, કાં પરમાણુ છે કાં સ્કંદ છે. તો હવે કઈ પ્રકારની પર્યાયો તેમાં જોવામાં આવશે? જો પરમાણુ એટલે કે એક ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર અણુ, બરાબર, એકલું દ્રવ્ય. હવે એકલું કહેતા એમાં કોઈ પર નિમિત્ત નો સંબંધ આવતો જ નથી ને. ખ્યાલ આવે છે? જ્યાં એકલું કીધું કે એકલું સ્વતંત્ર છે તો કોઈ પર નિમિત્ત નો સંબંધ છે જ નહીં. તો એમાં કઈ કઈ પર્યાયો આવશે? સ્વભાવ અર્થ પર્યાય અને સ્વભાવ વ્યંજન પર્યાય, બે પર્યાય સ્વભાવ જ આવશે, બરાબર છે? સિમિલરલી જીવ, કયા જીવમાં ભેવ સ્વભાવ પર્યાય આવશે? સિદ્ધ ભગવાન, સિદ્ધ ભગવાન માં ભેવ સ્વભાવ પર્યાય જ આવશે. કેમ કે હવે એમનો આકાર એટલે એમનો શેપ પણ ઇન્ડિપેન્ડન્ટ છે અને એમના ગુણોની પણ પૂર્ણ પ્રગટતા થઈ ગઈ છે. આ ખ્યાલ આવે છે? ઓકે, તો સિદ્ધ ભગવાન અને પરમાણુ બેવને સ્વભાવ પર્યાય જ છે. ફરીથી પૂજ્ય, હવે પૂજ્ય સ્કંદ એને કઈ કઈ પ્રકારની પર્યાયો છે? વિભાવ અને સ્વભાવ બંને, ખાલી વિભાવ જ છે. કેમ ખાલી વિભાવ જ કેમ છે? હા, જો સ્કંદ બાય ડેફિનેશન એનો શું મતલબ કે બે અથવા બે થી વધારે પરમાણુઓનો બંધ એને કહેવાય સ્કંદ. તો જ્યાં કીધું બે થી વધારે પરમાણુ એક સાથે છે એનો મતલબ એકબીજાનું નિમિત્ત એકબીજા પર આવી ગયું ને, અને જ્યાં એકબીજાનું નિમિત્ત એકબીજા પર આવ્યું તો હવે પર્યાયો કઈ પ્રકારની થઈ? વિભાવ પર્યાય થઈ. તો સ્કંદમાં બંને પર્યાયો વિભાવ છે, વિભાવ અર્થ પર્યાય અને વિભાવ વ્યંજન પર્યાય. જેવી રીતના કે આ ફરીથી આનું એક્ઝામ્પલ લઈએ, આનો જે આકાર છે તે આકાર કયો પરમાણુ સ્વતંત્રતાથી નક્કી કરીને બનાવે છે? ફરી આ જે પેપર વેટ જેવું છે એનો આકાર, એમાં આટલા બધા અનંત પરમાણુઓ છે ને, તો એ અનંત પરમાણુમાંથી કયા પરમાણુએ નક્કી કર્યું કે આનો આકાર આવો હોવો જોઈએ? કયા પર્યાય કયા પરમાણુ નક્કી કર્યું? કોઈ એક પરમાણુ નક્કી કરી શકે એવું સમર્થ જ નથી, કેમ કે અનંત પરમાણુ નું કોમ્બિનેશન થઈને બન્યું છે ને. માટે આ આકાર છે એ વિભાવ વ્યંજન પર્યાય છે. આ ખ્યાલમાં આવે છે બધાને? બધાને ખ્યાલમાં આવે છે? ઓકે, તો જો એક આપણે જોયું પૂજ્ય પરમાણુ, એની બે પર્યાય સ્વભાવ. સિમિલરલી સિદ્ધ ભગવાન, એની બે પર્યાય સ્વભાવ. હવે જોયું સ્કંદ, સ્કંદની બે પર્યાય કેવી છે? વિભાવ. હવે આ બાજુ કઈ આવશે જીવમાં કે જેની બે પર્યાય વિભાવ? ફરીથી એવા કયા જીવ છે જેની બંને પર્યાય વિભાવ છે? ના, સર્વસંસારી આન્સર રોંગ છે. એવા કયા જીવ છે જેની બંને પર્યાય એટલે સ્વભાવ વિભાવ અર્થ પર્યાય અને વિભાવ વ્યંજન. ઓકે, વેરી ગુડ. મિથ્યા દ્રષ્ટિ જીવો એવા છે કે જેની બે પર્યાય વિભાવ છે. ફરી જો સંસારી જીવ કેવા છે કે જે હજી મનુષ્ય ગતિમાં છે કે તિર્યક ગતિમાં છે કે ચાર ગતિમાં છે, બરાબર? એટલે એને જીવ અને શરીરનો સંયોગ છે, અને જ્યાં બેવનો સંયોગ આવે તો વ્યંજન પર્યાય કેવી થાય? વ્યંજન પર્યાય કેવી થાય? વિભાવ થઈ જાય, બરાબર? એટલે બધા જ સંસારી જીવની વ્યંજન પર્યાય તો વિભાવ વ્યંજન પર્યાય છે. હવે સંસારી જીવમાં કોણ કોણ આવી ગયા? સંસારી જીવમાં અર્યંત ભગવાન સુધીના બધા જ જીવો આવી જાય, નિર્ગોચ થી લઈને અયોગી કેવડી સુધીના બધા, બરાબર? ઓકે, તો નિર્ગોચ થી લઈને અયોગી કેવડી સુધીના બધા જ જીવોની વ્યંજન પર્યાય તો વિભાવ થઈ ગયો. પણ શું અર્થ પર્યાય પણ બનશે બધાની વિભાવ છે? નહીં. તો અર્થ પર્યાય કોની સ્વભાવ છે અને કોની વિભાવ છે? અર્યંત ભગવાનની અર્થ પર્યાય સ્વભાવ પર્યાય છે. કેમ સ્વભાવ છે? હા, કેમ કે એમના જે ગુણો છે જ્ઞાન ગુણ દર્શન શ્રદ્ધા આદિ એ બધાનું પૂર્ણ રૂપે પરિણામન થઈ ગયું છે, અને જેટલા જેટલા દોષો હતા એ બધા નાશ થઈ ગયા છે. માટે જેટલા પણ કેવડી છે એ બધાની પર્યાય અર્થ પર્યાય સ્વભાવ છે. ચલો એક્સેપ્ટેડ. એના સિવાય પણ કોઈક જીવની અર્થ પર્યાય સ્વભાવ છે કે નહીં? વેરી ગુડ. જો કયા જીવની ચારિત્ર ગુણની પર્યાય સ્વભાવ છે? સોરી કયા જીવની ચારિત્ર ગુણની પર્યાય સ્વભાવ રૂપે પરિણમે છે? ખાલી અર્જુન ભગવાનની તો હજી કોણ છે? જે પૂર્ણ વિતરાગી મુનિરા છે ને, અગિયારમાં અને બારમાં ગુણસ્થાન વાળા પૂર્ણ વિતરાગી મુનિરા, એમને ચારિત્ર ગુણ નો હવે ટોટલ દોષ નાશ થઈ ગયો છે અથવા દબાઈ ગયો છે, વર્તમાનની પર્યાયમાં નથી, બરાબર? તો એમનો ચારિત્ર ગુણની પૂર્ણ શુદ્ધ અવસ્થા છે, માટે એમની પણ સ્વભાવ અર્થ પર્યાય છે, કેવડી નથી પણ તો પણ સ્વભાવ અર્થ પર્યાય છે. ખ્યાલ આવે છે? ઓકે, હજી કોઈ જીવની કોઈ સ્વભાવ પર્યાય કલ્લા હજી પ્રગટ થાય છે? વેરી ગુડ. જે પણ જીવને શ્રદ્ધા ગુણની સ્વભાવ પર્યાય પ્રગટ થઈ, એમને પણ અસ્વભાવ અર્થ પર્યાય છે. ખ્યાલ આવે છે? કેમકે શ્રદ્ધા ગુણ એમાં જે પણ દોષ હતા એ દૂર થયા, એ દોષો દૂર થયા, માટે એની પર્યાય હવે કેવી પર્યાય કહેવાય છે? આપણે સમ્યક દર્શન, આપણે સમ્યક કહીએ ને, સમ્યક એટલે કેવી, કે સ્વભાવને અનુસરે સાચી પર્યાય, એને કહેવાય સમ્યક પર્યાય. તો સમ્યક દર્શન એટલે શ્રદ્ધા ગુણની સમ્યક પર્યાય, સાચી પર્યાય, બરાબર? કરી દે, આપણે જે પહેલા જોયું હતું, એક બાજુ જોયું પરમાણુ, પરમાણુને કેવી પર્યાયો છે? સ્વભાવ વ્યંજન અને સ્વભાવ અર્થ. આ બાજુ કોણ જોયા હતા? સિદ્ધ ભગવાન. સિદ્ધ ભગવાનને કેવી પર્યાય છે? સ્વભાવ વ્યંજન, સ્વભાવ અર્થ. આ ઉપરના બધા સ્વભાવ. અહીંયા કોણ જોયું હતું નીચે? ઉદ્ગલ સ્કંદ. ઉદ્ગલ સ્કંદ ને કેવી પર્યાય છે? વિભાવ અર્થ અને વિભાવ વ્યંજન પર્યાય. આ બાજુ શું જોયું? કે મિથ્યા દ્રષ્ટિ જીવ, જેને વિભાવ અર્થ પર્યાય અને વિભાવ વ્યંજન પર્યાય, બરાબર? ટોટલી અનર્થ, ટોટલી મિથ્યા દ્રષ્ટિ જીવ, તો વિભાવ અર્થ અને વિભાવ વ્યંજન. હવે અહીંયા પૂતગલમાં આ પરમાણુ અને સ્કંદ ની વચ્ચે કઈ છે જેમાં મિશ્ર પર્યાય હોય છે? એવું કઈ અવેલેબલ છે જેમાં મિશ્ર પર્યાય હોય છે? આ ખ્યાલ આવે છે ને? ચાર ટાકડો, જો પરમાણુ અને સિદ્ધ ભગવાન આ બધી સ્વભાવ પર્યાય, સ્કંદ અને મિથ્યા દ્રષ્ટિ જીવ વિભાવ પર્યાય, આ બાજુ પૂતગલ, આ બાજુ જીવ. હવે અહીંયા વચ્ચે કઈ અવેલેબલ છે? તો ના, અવેલેબલ જ નથી. એટલે કે પૂતગલમાં બે જ ઓપ્શન છે, કાં તો પરમાણુ જેની બંને પર્યાય સ્વભાવ, અને કાં તો સ્કંદ જેની બંને પર્યાય વિભાવ. હવે જીવમાં કાં તો સિદ્ધ ભગવાન જેની બંને પર્યાય સ્વભાવ, અથવા મિથ્યા દ્રષ્ટિ જીવ કે જેની બંને પર્યાય વિભાવ. પણ અહીંયા વચમાં ઓપ્શન અવેલેબલ છે? વચમાં ઓપ્શન અવેલેબલ છે? છે. કયા જીવો છે અહીંયા? હા, જેટલા પણ સાધક જીવો છે એ અહીંયા વચમાં રહેલા છે. વચમાં એટલે કે એમની અર્થ પર્યાય આંશિક રૂપે સ્વભાવ છે, પણ વ્યંજન પર્યાય હજી વિભાવ. ખ્યાલમાં આવે છે? એવા જીવો છે કે જેની અર્થ પર્યાય આંશિક રૂપે સ્વભાવ છે અને વ્યંજન પર્યાય વિભાવ છે. અથવા ઇવન કેવડી ભગવાન છે કે જે અર્થ પર્યાય હવે પૂર્ણ સ્વભાવ છે, પણ તો પણ વ્યંજન પર્યાય વિભાવ રૂપે છે. ખ્યાલમાં આવે છે? ઓકે, એવા કોઈ જીવો છે કે જેની વ્યંજન પર્યાય સ્વભાવ થઈ ગઈ, પણ અર્થ પર્યાય હજી વિભાવમાં છે. ફરી વ્યંજન પર્યાય સ્વભાવ થઈ ગયો, એટલે કે હવે એમનો શેપ કોઈ પદાર્થને ડિપેન્ડન્ટ નથી, ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયો. પણ હજી અર્થ પર્યાય વિભાવમાં છે, એટલે કે એમના ધ્યાનાવરણાથી ગુણો હજી અશુદ્ધ છે. એવા કોઈ જીવો અવેલેબલ છે વિશ્વમાં? પોસિબલ નથી. કેમ નથી? વેરી ગુડ. જો એવા કોઈ જીવ વિશ્વમાં છે જ નહીં કે જેને પહેલા વિતરાગતા અને સર્વજ્ઞતા ન થાય સિદ્ધ થવા પહેલા, માટે એવા કોઈ વિશ્વમાં જીવ છે જ નહીં જેની વ્યંજન પર્યાય પહેલા શુદ્ધ થઈ જાય અને પછી અર્થ પર્યાય શુદ્ધ. આ ચાર્ટ સમજાય છે? થોડો ઇમેજિનરી છે પણ સમજાય છે. એક બાજુ શુદ્ધ પર્યાયો છે ઉપર, અને નીચે અશુદ્ધ પર્યાયો છે. આ બાજુ જીવ છે, આ બાજુ પૂતગલ. પૂતગલમાં પરમાણુની બંને પર્યાયો શુદ્ધ છે, સ્કંદની બંને પર્યાય અશુદ્ધ છે. જીવમાં સિદ્ધ ભગવાન ની બંને ભર્યાય શુદ્ધ છે અને મિથ્યાદ્રષ્ટિ જીવ ની બંને ભર્યાય અશુદ્ધ છે. પણ જીવ માં વચ્ચે એક એવો સાધક દશા છે કે જ્યાં અર્થ પર્યાય ધીરે ધીરે શુદ્ધ થતી જાય છે, પણ વ્યંજન પર્યાય હજી અશુદ્ધ જ છે, અને જ્યાં સિદ્ધ દશા પ્રગટ કરે છે ત્યાં બે પાછા શુદ્ધ થઈ જાય છે. આટલું બધાને સમજાયું આ પર્યાય ના ભેદ, વ્યંજન પર્યાય, અર્થ પર્યાય, સ્વભાવ વ્યંજન પર્યાય, વિભાવ વ્યંજન પર્યાય, સ્વભાવ અર્થ પર્યાય અને વિભાવ અર્થ. હવે આગળ વધીએ. ચલો તો આપણે બે સિદ્ધાંત જોવાના હતા ને. આ પહેલો સિદ્ધાંત અહીંયા પૂરો થયો. પહેલો સિદ્ધાંત શું હતો કે જીવ કોઈ પણ દ્રવ્ય ની પર્યાય ના બે પ્રકાર, અર્થ અને વ્યંજન પર્યાય, અને એના પાછા બે બે વેનો સ્વભાવ અને વિભાવ. હવે આપણે બીજો સિદ્ધાંત કાઢીએ છીએ, ક્વેશ્ચન 236, ઉત્પાદ વ્યય અને ધ્રુવ. ક્વેશ્ચન 236, ઉત્પાદ વ્યય અને ધ્રુવ. જો પદાર્થની વ્યવસ્થા સમજવા માટે જૈન ધર્મમાં એક એવા અનુપમ સિદ્ધાંતો છે જેનાથી કોઈ પણ પદાર્થો કેવી રીતના બિહેવ કરે છે એનું સ્વરૂપ આપણને સમજાય. તો એ સમજવા માટે બે અલગ અલગ પદ્ધતિ કીધી. એક તો કહેવાય દ્રવ્ય ગુણ અને પર્યાયથી સમજાવ્યું. કોઈ પણ પદાર્થને દ્રવ્ય ગુણ પર્યાયથી સમજાવ્યું. અથવા એમ કહેવાય કે પદાર્થ કેવા છે તો દ્રવ્ય ગુણ પર્યાયાત્મક છે. પદાર્થ કેવા છે તો દ્રવ્ય ગુણ પર્યાયાત્મક છે. અને બીજી પદ્ધતિથી સમજાવ્યું કે પદાર્થને ઉત્પાદ વ્યય અને ધ્રુવથી સમજાવ્યું. એટલે કે પદાર્થને કેવા કીધા કે ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક છે. અથવા આપણે સત્વસૂત્ર કહે ને, ઉત્પાદ વ્યય દ્રવ્યુક્તમ સત. સત એટલે વસ્તુ, પદાર્થ, એની સત્તા. કોઈ પણ પદાર્થ ઉત્પાદ વ્યય ધ્રુવ સહિત છે. હવે એનો શું મતલબ? કોઈ પણ પદાર્થમાં બે અંશ છે. એક અંશ કેવો છે કે એ કુટસ્થ છે, ત્રિકાળી છે, હંમેશા એવો ને એવો રહેવા વાળો છે. અને એ બીજો અંશ કેવો છે? બદલતો અંશ છે, ક્ષણિક અંશ છે, નિરંતર પલટાયા કરે છે, એવો છે, પર્યાય અંશ છે. આ જે સ્થિર ત્રિકાળી અંશ જે છે એને દ્રવ્ય દ્રષ્ટિ અથવા દ્રવ્યાસિક નયનો વિષય અથવા એને દ્રવ્ય ગુણાત્મક કહેવાય છે. દ્રવ્ય અને ગુણ નો સમૂહ એ ત્રિકાળી છે. અને આ કેવો છે તો એને પર્યાયાત્મક, પર્યાસિક નયનો વિષય, બદલતી વસ્તુ, એને પદાર્થનો બદલતો અંશ કહેવાય છે. વિશ્વની કોઈ પણ વસ્તુઓ તમે લઈ લો, કોઈ પણ પદાર્થ લઈ લો, છ દ્રવ્ય માંથી કોઈ પણ દ્રવ્ય લઈ લો, એવું કોઈ દ્રવ્ય નથી જેમાં આ બે પ્રકારના અંશો નથી. આખો પદાર્થ જાણવો હોય તો તમારે બે અંશોને સાથે જાણવા પડે. ખ્યાલ આવે છે? આખો પદાર્થ જાણવો હોય તો બે અંશને સાથે જાણવા પડે. પણ પ્રયોજન વર્ષ ક્યારેક કોઈ એંગલ ને મુખ્ય કરવામાં આવે છે અને બીજા એંગલ ને ગૌણ કરવામાં આવે છે. ખ્યાલ આવે છે? કોઈ પર્ટિક્યુલર પ્રયોજન થી કોઈ પર્ટિક્યુલર વસ્તુને મુખ્યતા અથવા ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે, કોઈ એંગલ ને મુખ્ય કરવામાં આવે છે. જેવી રીતના આપણે બજારમાં સોનું લેવા જઈએ, હસબન્ડ ને વાઈફ સાથે ખરીદી કરવા જાય, અથવા સોનું ચલો બહુ યુઝ થઈ ગયું, આપણે ડાયમંડ ખરીદવા જઈએ, હસબન્ડ ને વાઈફ સાથે ડાયમંડ ખરીદવા જાય તો વાઈફ શું જુએ? બહુ સરસ એક્સપિરિયન્સ. કે વાઈફ હોય તો એનો શેપ જુએ, એનો કેવી ઘડાઈ છે, સુંદર દેખાય છે કે નહીં, બરાબર, એ જુએ. અને હસબન્ડ શું જુએ? કે પદાર્થ ના એંગલ થી જોઈએ તો કેટલું એનું વજન છે, કેટલી પ્યોરિટી છે, બરાબર, અને ઇવેન્ચ્યુઅલી પ્રાઇસ માં કેટલું ટ્રાન્સલેટ થાય છે, એટલે એ એંગલ થી જોઈએ. તો આ જે એંગલ છે એ કયો એંગલ છે? એ બદલતો એંગલ છે. કેમ કે વર્તમાનમાં એનો અમુક આકાર દેખાય છે અથવા એનો અમુક પર્ટિક્યુલર ઘડાવ દેખાય છે. જેમ જેમ વાપરતા જઈએ તો એ ઘસાતું જાય, એની શાઇન જતી જાય, તો એક અંશ બદલતો જાય છે. અને આ એંગલ કેવો છે કે એ હંમેશા રહેવા વાળો છે, કે 10 ગ્રામ સોનું લીધું તો એ 10 ગ્રામ જ રહેવાનું છે. કેટલા કેરેટ છે, પ્યોરિટી છે, બધું એવું ને એવું જ રહે છે કે નહીં? થોડું ભેસા ચાલે, કેમ કે અમુક પરમાણુ ખરી ગયા, પણ એ પરમાણુ નાશ પામી ગયા નહીં ને? પરમાણુ છે હજી ત્યાં. કહેવાનો મતલબ શું છે કે એક અંશ છે એ હંમેશા ત્રિકાળ રહે છે અને એક અંશ બદલતો રહે. અચ્છા, હવે મને કહો કે તમે બજારમાં જાઓ અને એને કહો કે મારે 10 ગ્રામ સોનું જોઈએ છે, પણ મારે કોઈ શેપ બેપ માં પૈસા ખર્ચવા નથી. બરાબર, એ પુરુષો ને જો બસ ચાલે તો એમ જ કરે કે ભાઈ મારે આકાર બાકાર કઈ જોઈતો નથી, મારે હું તને ગઢ ઓલા શું કહેવાય, હા, એના ઓલા ખર્ચર ના એક બી ચાર્જીસ નહીં આપવું તને. મેકિંગ ચાર્જ કઈ નહીં મળે, ખાલી વજન તરીકે મને ભાવ આપ. એવું પોસિબલ છે? કેમ કે કોઈ પણ પદાર્થ પર્યાય વગર અવેલેબલ છે, ખાલી દ્રવ્ય ને લેવું હોય કે પર્યાય ન જોતી મારે, એવું પોસિબલ છે? એવું પોસિબલ જ નથી. કેમ કે વિશ્વના બધા પદાર્થો દ્રવ્ય પણ પર્યાયાત્મક છે. આ ખ્યાલ આવે છે કે નહીં? અચ્છા, કોઈ એમ છે કે મારે ખાલી પર્યાય જ જોઈએ છે, દ્રવ્ય નો એંગલ જોઈતો જ નથી. હવે જમાનો કેવો છે, ડિસ્પોઝેબલ છે ને, કે વસ્તુઓ લાંબી ચાલે એવી જોઈતી નથી, વાપરો ને ફેંકી દો. ખ્યાલ આવે છે? પણ દ્રવ્યનો નાશ નથી થતો. એ વસ્તુ સમજો આપણે ડિસ્પોઝેબલ લીધા, ટિશ્યુ પેપર ને બધા લઈ લીધા, બરાબર, તો આપણે તો શું કહ્યું, વાપરીને ડસ્ટબિનમાં નાખી દીધા. આપણે આગળ શું થયું ને પાછળ શું થશે એનું આપણને કાંઈ જ અંદાજો નથી. ખ્યાલ આવે છે? તો આપણે શું કર્યું અહીંયા, કે આપણે એના ખાલી પર્યાય એંગલ ને જોયું, આપણે એક એંગલ ને જોયું, મારું કામ પતી ગયું ને મેં ફેંકી દીધું. હવે આગળ એ કેટલા ઝાડ કપાઈને બન્યું છે અને પાછળ હવે એનો કેટલો કચરો થશે, કેટલું રિસાયકલિંગ થશે, કે લેન્ડફિલમાં જશે, આપણે એને ક્યાંય ધ્યાન દેતા નથી. કહેવાનો મતલબ શું છે કે એ કોઈ પણ પદાર્થ ખાલી પર્યાયના એંગલથી પણ અવેલેબલ નથી. આપણે ઓલી થેલી પ્લાસ્ટિકની વાપરીએ અને પછી ફેંકી દઈએ, આપણે એને આંખ બંધ કરીને ફેંકી દઈએ છીએ, પણ પાછળ શું થાય છે આપણને ખબર છે. પણ એ પદાર્થ તો હંમેશા ટકે છે ને, એટલે એનો દ્રવ્ય એંગલ પણ હંમેશા રહે છે ને, તો પાછળથી એની બધી પર્યાયો નુકસાનકારક છે એ આપણે ધ્યાન દેતા નથી. ખ્યાલ આવે છે? કે કહેવાનો પોઈન્ટ શું છે, કોઈ પણ પદાર્થનો વિચાર કરીએ તો એને હોલિસ્ટિકલી વિચાર કરવો પડે, બરાબર છે? એવી જ રીતે આપણા જીવનો હવે વિચાર કરો, તો હોલિસ્ટિકલી વિચાર કરો તો વર્તમાન પર્યાયો કઈ કઈ છે? અત્યારે વર્તમાનમાં મનુષ્ય પર્યાય છે અથવા સ્ત્રી પુરુષ આદિ છે, ખ્યાલ આવે છે? ચાર ગતિઓ છે, એ બધી પર્યાયમાં એંગલ છે. અને સાથે દ્રવ્યનો એંગલ શું છે? દ્રવ્યનો એંગલ શું છે કે આ જીવ હંમેશા એક કપતો પદાર્થ છે. અચ્છા ચલો, હું તમને કહું, એક એસે લખો મારી વર્તમાન પર્યાય, તો લખી શકો કે નહીં? કમસે કમ 10 વાક્ય તો લખી શકો ને, કે વર્તમાનમાં હું મનુષ્ય છું, મારો જન્મ ફલાણા ફલાણા દિવસે થયો હતો, લખી શકાય કે નહીં? 10 વાક્ય તો આરામથી લખી શકાય. હું સ્ત્રી છું, હું પુરુષ છું, મારો જ્ઞાન નો ક્ષયક્ષમ આટલો છે, આદિ આદિ. શરીરને વચમાં નહીં નાખતા, એક્સરસાઇઝ કરજો, ઘરે ટ્રાય કરજો કે મારી વર્તમાનની પર્યાય એના વિશે મને શું શું ખબર છે અને લખજો. હવે હું તમને કહું, એસે લખો કે મારું દ્રવ્ય સ્વરૂપ, તો કેટલા વાક્ય લખી શકો? એક વાક્ય નહીં, એને લખવા માટે 10 પોઈન્ટ તો હોવા જોઈએ કે નહીં આપણી પાસે? પ્રોબ્લેમ શું છે, આપણને ખ્યાલ નથી. પ્રોબ્લેમ એ છે કે આ પોર્શન નો આપણું ઇગ્નોરન્સ છે. ખ્યાલ આવે છે? એ વસ્તુને જાણવી હોય તો હોલિસ્ટિકલી જાણવી પડે. જેવી રીતના આપણે સોનું લેવા ગયા બજારમાં, હવે એનો બજારનો ભાવ આપણને ખબર જ નથી, સમજો, ન્યૂઝ ચેનલ આપણે જોતા જ નથી ક્યારે, અને દુકાનદાર કે 1 તોલાના 1 લાખ રૂપિયા, તો શું કરીએ? હવે જ્યાં આપણને ખબર જ નથી તો ભાઈ દુખીએ છે, તો હશે, એમ કરીને આપણે નુકસાન ન જોઈએ છે કે નહીં. એવી જ રીતે આ જીવના ત્રિકાળી અંશનું આપણને ખબર નથી. તો કોઈએ કીધું ભાઈ તું તો મનુષ્ય છે, તો આપણે શું કર્યું, માની લીધું ઓકે આપણે મનુષ્ય છે, અને પછી જન્મ મરણના દુઃખો ભોગવીએ. આ ખ્યાલ આવે છે? ફરી એટ અ હાઈ લેવલ વાત એની ચાલે છે. કોઈ પણ પદાર્થ દ્રવ્યાત્મક અને પર્યાયાત્મક છે, અને વસ્તુનું સ્વરૂપ બંનેને મળીને એક આખું હોલિસ્ટિક છે, બરાબર ઓકે. હવે આ વસ્તુનો જે દ્રવ્ય અંશ છે એટલે દ્રવ્યાત્મક છે, ટીકાળી કરતો અંશ છે, એને પણ ક્યારેક ક્યારેક દ્રવ્ય કહેવામાં આવે છે. આખી વસ્તુ એ પણ દ્રવ્ય અને આ અંશ એ પણ દ્રવ્ય. ખ્યાલ આવે? ટર્મિનોલોજીમાં ક્યારેક કન્ફ્યુઝ નહીં થવાનું, પણ જયારે દ્રવ્ય શબ્દ વાપરવામાં આવે તો શેની વાત કરે છે? આ ત્રિકાળી અંશ ની વાત કરે છે કે આખી વસ્તુની વાત કરે છે એ સમજવું બહુ જરૂરી છે પહેલા. ખ્યાલ આવે? ઓકે. અને આ ક્ષણિક અંશ ને શું કહેવાય છે? પર્યાય. એ તો બહુ ક્લિયર છે આપણને. તો વસ્તુ કેવી છે કે દ્રવ્ય પર્યાયાત્મક છે. હવે આ વસ્તુ જે છે એ દ્રવ્યાત્મક છે, અને ત્રિકાળી ટકતો અંશ છે એની જ વિશેષતાઓને ગુણ કહેવામાં આવે છે. એની વિશેષતાઓને ગુણ કહેવામાં આવે છે, અને ગુણોની વર્તમાન અવસ્થાને પર્યાય છે, બરાબર. આવી રીતના વસ્તુનું બંધારણ છે. હવે આ જે ટકતો અંશ છે એ તો હંમેશા ત્રણેય કાળ એવો ને એવો રહે છે, પણ આ જે બદલાતો અંશ છે, તો કોઈ પણ વસ્તુ બદલાય તો એમાં ઓબ્વિયસલી બે સ્ટેપ્સ આવે છે. કયા બે સ્ટેપ્સ આવે છે? કે એક તો ઉત્પન્ન થાય છે અને એક એનો નાશ થાય છે. તો હવે ક્વેશ્ચન બીકમ કે કેટલું ફાસ્ટ ચેન્જ થાય છે, કેટલો ફાસ્ટ ઉત્પન્ન થાય છે અને કેટલો ફાસ્ટ એનો નાશ થાય છે, અને વળી પાછું ઉત્પન્ન થાય છે વળી પાછું નાશ થાય. તો અલગ અલગ જેવી રીતના દરેક પદાર્થ સમજો કે આ કાચનું પેપર વેટ છે, આ માઇક છે, આ પ્લાસ્ટિકનું ટેબલ છે અને આ ફોન છે. દરેક પદાર્થનું ડિટિરિયોરેશન તો જુદું જુદું થાય છે કે નહીં? થાય છે ને જુદું જુદું. તેની પર્યાયનું ચેન્જિંગ રેટ, એનો રેટ ઓફ ચેન્જ શુડ બી ડિફરન્ટ છે કે નહીં? લોજિકલ ક્વેશ્ચન છે કે નહીં? ફરી કોઈ પણ પદાર્થ છે, જેવી રીતના એમ સમજો કે આપણે હાથની બંગડીઓ હોય, દાદી માઓની હાથની બંગડીઓ હોય, તો 50-60 વર્ષ જૂની હોય તો એવી ને એવી છે કે નહીં? સોનાની બંગડીઓ. અને એમના જે ચશ્મા હોય તો દર 1-2 વર્ષે તૂટી જાય. તો આ પર્યાયનો બદલાવાનો ક્રમ, સોનાની બંગડીમાં 50 વર્ષે એકવાર હોવો જોઈએ અને ચશ્મામાં 2 વર્ષે એકવાર હોવો જોઈએ, એવું હોવું જોઈએ કે નહીં? હા, જો આપણી જે જાણવાની શક્તિ છે એ થોડી લિમિટેડ છે, એટલે આપણે સૂક્ષ્મ ચેન્જીસ ને પકડી શકતા નથી. એટલે આપણે મોટું મોટું ચેન્જ થાય ત્યારે આપણે પકડીએ. જેવી રીતના આ ફોન આપણે વાપરીએ, 2-3 વર્ષ પછી એ બગડી જાય, એની બેટરી લાઈફ ઓછી થઈ જાય. પણ શું 2-3 વર્ષ પછી સડનલી બેટરી લાઈફ ઘટે છે કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઘટતી જાય છે? ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઘટતી જાય છે. એવી રીતના કોઈ પણ વસ્તુ નિરંતર બદલતી રહે છે, નિરંતર બદલતી રહે છે. તો એ નિરંતર બદલવા માટે એ નિરંતરની સ્પીડ કેટલી? તો એક સમય, કે દરેક સમયે વસ્તુ બદલ્યા કરે છે. એક સમય એટલે કેટલું? કે 1 સેકન્ડમાં અસંખ્યાત સમયો આવે છે, બરાબર. એટલે આવું નિરંતર વસ્તુનો પલટવાનો ક્રમ ચાલે છે. તો જ્યાં નવી કોઈ એની અવસ્થા ઉત્પન્ન થાય એને ઉત્પાદ કહેવાય છે, અને જે જૂનો એટલે ઈ જે ઉત્પન્ન થયેલી છે એ નેક્સ્ટ સમયે એ પર્યાયનો નાશ થાય છે અને નવી પાછી ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવે? ફરી કોઈ પણ પદાર્થની વર્તમાન અવસ્થા આ એક સમયમાં ઉત્પન્ન થઈ, અને જ્યાં નેક્સ્ટ સમય જતા વર્તમાન બદલાઈ ગયું ને, અને પાછું થર્ડ સમય વર્તમાન પાછું બદલાયું, તો જે વર્તમાનની જે અવસ્થા એટલે કે પર્યાય છે એ નેક્સ્ટ સમય તો એ ભૂતકાળમાં થઈ ગઈ ને. તો વર્તમાનમાં જે અવસ્થા થઈ એ નેક્સ્ટ સમય જતા એનો નાશ થાય છે, અને જે નેક્સ્ટ સમય વળી પાછી નવી અવસ્થા ઉત્પન્ન થાય એનો એના પછીના સમયે નાશ થાય. તો દરેક સમયે નવી અવસ્થા ઉત્પન્ન થાય અને જૂની અવસ્થાનો નાશ થાય. આપ આ જ આખી વસ્તુ સ્વરૂપની એક વ્યવસ્થા છે એને ઉત્પાદ વ્યય વ્યવસ્થા કહેવામાં આવે છે. અને જે ત્રણેય કાળ ટકતો અંશ છે એ ધ્રુવ રહે છે, હંમેશા એવો ને એવો રહે છે. આટલું તો સમજાય ને? આ બધાને ખ્યાલ જ છે ને? આ તો ખાલી આપણે એને ધાર્મિક ભાષામાં ફરીથી રિપીટ કરીએ છીએ, બાકી ડે ટુ ડે લાઈફમાં તો આપણે જોઈએ જ છીએ આવું થાય છે, એટલે એમાં કઈ નવીનતા નથી. ઓકે, કોઈ પણ પદાર્થ કોઈ પણ વસ્તુ જેવી રીતે આપણે પહેલા વાત કરી દ્રવ્ય પર્યાયાત્મક છે, બરાબર? તેને આખી જાણવી હોય તો હોલિસ્ટિકલી જાણવી પડે, પણ એને ખાલી ખાલી આપણે કદાચ ત્રિકાળી અંશથી જાણીએ તો એને અંશ કહેવાય. અંશ એટલે એક કમ્પોનન્ટ છે, એનો એક પોર્શન છે, ખ્યાલ આવે? સિમિલરલી આપણે એની ખાલી પર્યાયને જાણીએ તો એ પણ એનો એક કમ્પોનન્ટ છે, એટલે એક પોર્શન છે, ખ્યાલ આવે? તો આખી વસ્તુને એક સાથે જાણવું એને કહેવાય પ્રમાણ, એને કહેવાય પ્રમાણ. અને કોઈ એક પદાર્થ એક એના અંશને જાણવું એને શું કહેવાય? નહીં, એને કહેવાય નહીં. હવે જ્યાં આપણે શાસ્ત્રમાં વાંચીએ કે પદાર્થને એટલે ત્રિકાળી અંશને જાણનાર નહીં કયો? ત્રિકાળી અંશને જાણનાર નહીં એને કહેવાય નિશ્ચય નહીં અથવા દ્રવ્યાથી. બે જુદી જુદી પદ્ધતિથી જુદું જુદું નામ છે. અને જે ક્ષણિક અંશને જાણનાર નહીં કયો છે? વ્યવહાર નહીં અથવા પર્યાયાર્થી. ખ્યાલ આવે છે? હવે આપણને શું લાગે કે નિશ્ચય નહીં જાણવા લાયક છે, એનો આશ્રય કરવા લાયક છે માટે એ સાચું છે, અને વ્યવહાર નહીં ગૌણ કરવા લાયક છે, જાણવા લાયક નથી, છોડવા લાયક છે, એટલે સાવ ખોટું જ છે, એટલે છે જ નહીં એવું છે. જો સૌથી પહેલા જ્ઞાન જાણવાનું કે છે એનો મતલબ એ વસ્તુ છે. ગુરુદેવ શ્રી કહે કે વ્યવહારને જાણેલો પ્રયોજનવાન કીધો માટે પહેલા તો વ્યવહાર છે એટલે કે પર્યાય છે. કોઈ પણ પદાર્થમાં એક પલટતો અંશ છે. વર્તમાનમાં હું સિદ્ધ સમાન છું કે નહીં? છું પાક્કું. કયા એંગલથી? કયા એંગલથી? કે આ સ્વભાવના એંગલથી. જ્યાં દ્રવ્યને જોઈએ તો હું સિદ્ધ સમાન છું, તો હું વર્તમાનમાં મનુષ્ય દુઃખી સંસારી જીવ છું કે નહીં? છું કે નથી? પાક્કું છું. તો કયા એંગલથી? આ પર્યાયના એંગલથી, કે વર્તમાનમાં મનુષ્ય પર્યાયમાં હોવાને કારણે દુઃખી સંસારી જીવ છું. તો હવે દુઃખી પણ છું ને સિદ્ધ પણ છું, એવું કેવી રીતે? ખ્યાલ આવે છે કે નહીં? જો શક્તિથી જોઈએ, કોઈ પણ એના પોટેન્શિયલથી જોઈએ તો અત્યારના વર્તમાનમાં ભગવાન સમાન છું, સિદ્ધ સમાન છું. પણ વર્તમાન અવસ્થાને જોઈએ તો કેવી છે? કે દુઃખી છું સંસારી. ખ્યાલ આવે? તો ગુરુદેવ શ્રી શું કહે કે બધા જ ભગવાન છે અને ભગવાન થાવ. તો કોન્ફ્લિક્ટિંગ સ્ટેટમેન્ટ થયા કે કોન્ફ્લિક્ટિંગ છે કે નહીં? કે ભગવાન છે પણ અને ભગવાન થાવ પણ, એવું કેવી રીતે? જ્યાં છે તો થવાની ક્યાં પ્રશ્ન આવ્યો? બધા સ્વભાવથી ભગવાન છે અને હવે પર્યાયમાં પણ એને જાણીને ભગવાન. આપણને કહેવાય ને કે દ્રવ્ય દ્રષ્ટિ કરો. દ્રવ્ય દ્રષ્ટિ છે સમ્યક દ્રષ્ટિ, ક્યાંક લખેલું છે ને? ક્યાંક તો લખેલું છે કોઈ બોર્ડ ઉપર. દ્રવ્ય દ્રષ્ટિ છે સમ્યક દ્રષ્ટિ, એનો શું મતલબ? કોને જોવો? આને જોવું કે આને જોવું? પર્યાયને જોવું કે દ્રવ્યને જોવું? આખું દ્રવ્ય જુઓ એને સમ્યક દ્રષ્ટિ, એવું છે. જો આ વસ્તુ અહીંયા ક્લેરિફાય કરવી બહુ જરૂરી, ભલે આ પ્રશ્નોત્તર માળાનો પ્રશ્ન નથી. જો આપણે શું છે આ બધા શબ્દ થી એટલા કન્ફ્યુઝ થઈ ગયા છે, કેમ કે આપણે છે ને સમય સારા થી શાસ્ત્ર એટલા બધા વાંચ્યા છે અને બેઝિક ના આપણને જરાક કાચ્યું છે. હવે તકલીફ શું થાય છે કે સ્વભાવ નો આશ્રય કરો, સ્વભાવ નું લક્ષ્ય કરો. આપ આશ્રય ને લક્ષ્ય નો મતલબ શું પણ ના જ્ઞાન માં લેવું તો જાણવું થશે. હા પણ શ્રદ્ધા કરવી નો મતલબ શું? તો જેવો છે તો હું તો વર્તમાન માં મનુષ્ય છું ને દુખી છું. જો બહુ સરસ, જો વર્તમાન માં મનુષ્ય છું દુખી છું એ ખ્યાલ છે, એ જ્ઞાન માં છે, પણ હવે એ એંગલ ને ગૌણ કરીને નથી એમ નથી, પણ છે, પણ હવે એના તરફથી નજર હટાવીને મારું સ્વરૂપ તો આવું છે, મારો સ્વભાવ તો આવો છે, અને આવો જ સ્વભાવ એની સાધના કરીને જો આર્યન ભગવાન ભગવાન પદે બિરાજમાન થયા છે, એવી રીતના પોતાના સ્વભાવ તરફ નજર કરીને ઓલાથી નજર હટાવીને, નજર હટાવી એટલે એને ગૌણ કર્યું, એના પર નજર ન કરી, પણ આના તરફ જોઈને એના તરફ આ હું છું એવી શ્રદ્ધા કરી અને એમાં સ્થિર થયા. સ્થિર થયા એટલે સૌથી પહેલા તો શ્રદ્ધા કરી કે જો આવું જ મારું સ્વરૂપ છે એવો અંદરથી ફૂલ કોન્ફિડન્સ આવે. આપણને અત્યારનો કોન્ફિડન્સ આવે કે ના હું તો ભગવાન છું? સૌથી પહેલા તો જાણે, જાણી લીધું પછી અંદરથી એવી પ્રફુલ્લિતતા આવે, અંદરથી એવી એમ ખુશી થાય, આપણને જીવન બહાર થી નિર્ભર થઈ જાય કે હા અરે મારું તો સ્વરૂપ જાણનાર છે કે ના છે. આ વિશ્વમાં જે બદલાવ થાય છે એમાં અમે આપણે કઈ કરી શકતા નથી, અને એવું જાણવા દેખવાની પૂર્ણ સામર્થ્ય મારામાં છે કે ત્રણેય કાળ ત્રણેય લોકો બધું જાણી શકું. તો એવો અંદરથી જ્યાં સ્વભાવનું મહત્વ આવે તો ઓટોમેટિકલી અહીંયાથી થોડુંક વજન ઓછું થાય, અને એમ કરતા કરતા જ્યાં પોતાનો અંદર એટલો મહિમા આવે તો એને આ હું છું એમ નિર્ણય થાય, એને સમ્યક દર્શન કહેવાય. ખ્યાલ આવે? ચલો આપણે ફરીથી આવી જઈએ ઉત્પાદ જઈ પર, કે કોઈ પણ પર્યાય નું ઉત્પન્ન થવું એ ઉત્પાદ, એનો નાશ થવો એ વ્યય, અને એનો પદાર્થ જે એવો ને એવો રહે છે એ ધ્રુવ. હવે લાસ્ટ ટાઈમ જે લાસ્ટ ક્લાસમાં આપણે અહીંયા આવીને અટક્યા હતા કે આ ક્વેશ્ચન નંબર 243 ઉપર, નેક્સ્ટ પેજ ફરીથી. આ જે દ્રવ્ય નો અંશ જે છે, જે ત્રિકાળ રહેવા વાળો છે, એ અંશ છે કે અંશી? પેલા તો ડેફિનેશન સમજી લો. અંશ એટલે વન પોર્શન, વન પાર્ટ ઓફ ધ હોલ થિંગ, અને અંશી એટલે, અંશી એટલે ધ હોલ થિંગ, પૂરી વસ્તુ. તો આ જે ત્રિકાળી વસ્તુ જે છે, જે દ્રવ્યાક્ષિક નહી નો વિષય છે, અથવા દ્રવ્ય કહીએ, એ અંશ છે કે અંશી છે? આ અંશ છે કે અંશી છે? આ અંશ છે, ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. આખી વસ્તુ છે એમાં એક ત્રિકાળી અંશ છે અને એક ક્ષણિક અંશ છે. તો આ જે દ્રવ્ય ગુણાત્મક જે ત્રિકાળી વસ્તુ છે એ પણ એક અંશ છે. જો એ અંશ ન હોત તો એને નિશ્ચય નય નો વિષય શું કામ કે? એને પ્રમાણ નો વિષય કેવું જોઈએ ને? ખ્યાલ આવે છે? તો એ ત્રિકાળી વસ્તુ પણ એક અંશ છે. હવે આ બદલતી વસ્તુ જે છે, પર્યાયત્મક વસ્તુ, એ અંશ છે કે અંશી છે? એ પણ અંશ છે, અંશી નથી, કેમકે આખી વસ્તુનો એ એક બદલતો પોર્શન છે અને આખી વસ્તુનો આ એક ટકતો પોર્શન છે. એક મિનિટ, એક મિનિટ, આ ખ્યાલ આવે છે કે નહીં? આખી વસ્તુનો આ એક બદલતો અંશ છે અને આ એક ટકતો અંશ છે. હવે કોઈ પણ વસ્તુ કહેવામાં આવે ને તો હંમેશા રિલેટિવ કહેવામાં આવે. તો જ્યાં આખી વસ્તુ સાથે કમ્પેર કરે તો આ ત્રિકાળી વસ્તુ પણ એક અંશ છે. ખ્યાલ આવે છે? અને આખી વસ્તુ સાથે કમ્પેર કરે તો બદલતી વસ્તુ પણ એક અંશ છે. હવે આ પોર્શન ની અંદર જ આવો, આને જ લિમિટ બાંધો. જે ત્રિકાળી વસ્તુ છે એને લિમિટ બાંધો. ત્રિકાળી વસ્તુની જ વિશેષતાઓને શું કહેવાય છે? પદાર્થની વિશેષતાઓને શું કહેવાય છે? એને ગુણ કહેવાય છે. એને ગુણ કહેવાય, બરાબર. ગુણ પણ એક ત્રિકાળી છે અને દ્રવ્ય પણ ત્રિકાળી છે. તો એની બાઉન્ડ્રીની અંદર જ છે. એની બાઉન્ડ્રી ત્રિકાળી દ્રવ્યાથી નહીંના વિષયની બાઉન્ડ્રીની અંદર આખા પદાર્થને દ્રવ્ય કહેવાય અને એના વિશેષતાઓને ગુણ કહેવાય. તો હવે દ્રવ્ય એ અંશ છે કે અંશી આ બાઉન્ડ્રીની અંદર? આ બાઉન્ડ્રીની અંદર એ અંશી છે અને ગુણો કેવા છે? ગુણો એનો એક અંશ છે. આ વસ્તુ ખ્યાલ આવે છે કે? આ રિલેટિવ કમ્પેરિઝન છે. જ્યાં આખી વસ્તુ પ્રમાણની વસ્તુ સાથે કમ્પેર કરીએ તો આ ત્રિકાળી વસ્તુ એક અંશ છે. અને જ્યાં ત્રિકાળી વસ્તુની અંદર જ કમ્પેર કરીએ છીએ, ત્રિકાળી વસ્તુ અંશી છે અને ઓલા ગુણો અંશ છે. આ ખ્યાલ આવ્યો? ઓકે. હવે આ પર્યાયો શું છે? કે પર્યાય એટલે ગુણોની વિશેષ અવસ્થાને પર્યાય કહેવાય છે, બરાબર. હવે ટાઈમ ફ્રેમમાં કમ્પેર કરો. ટાઈમ ફ્રેમ પર્યાય કેવી છે? કે એક સમયની પર્યાય છે ને, એટલે અંશ છે. અને ગુણ કેવા છે? ગુણ કેવા છે? કે ત્રણેય કાળની પર્યાયોનો સમૂહ, ત્રણેય કાળની પર્યાયોનો સમૂહ એને કહેવાય ગુણ. કેમ કે ત્રિકાળ છે ને, તો હવે અંશ છે કે અંશી છે? જ્યાં પર્યાયોમાં કમ્પેર કરવામાં આવે ટાઈમ વાઇઝ, તો ગુણ અંશી છે અને પર્યાય એનો અંશ. ખ્યાલ આવે છે? જો પર્યાય અંશ અને ટાઈમ વાઇઝ કમ્પેર કરીએ તો ગુણ અંશ. જો ત્રિકાળી વસ્તુની અંદર જ કમ્પેર કરીએ તો ગુણ અંશ, સોરી ગુણ અંશ, અને ત્રિકાળી વસ્તુ એ અંશી. અને પ્રમાણમાં કમ્પેર કરીએ તો ત્રિકાળી વસ્તુ પણ અંશ, આ પર્યાય પણ અંશ, અને બેનું મળેલું એક દ્રવ્ય પર્યાયાત્મક વસ્તુ એક અંશ. આ ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે બધાને? કોઈને કઈ ક્વેશ્ચન છે આમાં? કન્ફ્યુઝન? ઓકે. જો લાસ્ટ ટાઈમ આપણે અહીંયા આવ્યા તો વાંચીએ અહીંયા ક્વેશ્ચન 243. ગુણ અંશ છે કે અંશી? તો દ્રવ્યની અપેક્ષાએ ગુણ એ દ્રવ્યનો અંશ છે. આ દ્રવ્ય એટલે કયું દ્રવ્ય? ત્રિકાળી દ્રવ્ય. ત્રિકાળી દ્રવ્ય તો એ દ્રવ્યની અપેક્ષાએ ગુણ એ એનો અંશ છે. અને પર્યાયની અપેક્ષા એટલે હવે ટાઈમ વાઇઝ કમ્પેર કરીએ તો પર્યાય અંશ અને ગુણ અંશ. આ ખ્યાલ આવે છે બધાને? આગળ વધીએ. જો હવે પર્યાય કોનો અંશ છે? પર્યાય એમ તો ગુણનો અંશ છે, કેમ કે ગુણોના વિશેષ કાર્યને પર્યાય કહેવાય, અથવા ગુણની એક સમયની અવસ્થાને પર્યાય કહેવાય. પણ હવે ગુણ કોનો અંશ છે? દ્રવ્ય. એટલે પર્યાયને દ્રવ્યનો અંશ પણ કહી શકાય. ખ્યાલ આવે છે? તો જો એ ગુણ એક સમય પૂરતો, સોરી, તે ગુણનો એક સમય પૂરતો અંશ છે, તેથી દ્રવ્યનો પણ એક સમય પૂરતો અંશ છે, બરાબર. આ ક્લિયર થયું? આગળ જઈએ. પુદ્ગલ પરમાણુ વગેરે પાંચ અજીવ દ્રવ્યો છે, તે કઈ જાણતા નથી, તો તે કોના, તે કોઈના આધાર વગર વ્યવસ્થિત કેમ છે? જેવી રીતના આપણે જીવ જાણે દેખે છે તો આપણને ખ્યાલ આવે કે આપણું ઘર કેવી રીતના જરાક વ્યવસ્થિત રાખવું, બરાબર. તો આપણે આપણા ઘરે જઈએ તો સ્કૂલ બેગ એક જગાએ મૂકીએ, ચપ્પલ બુટ એક જગાએ મૂકીએ, તો આપણે વ્યવસ્થિત રાખીએ છીએ કે નહીં ઘરને? હવે પૂજલને તો ખબર જ નથી, ઘરમાં અદ્રવ્ય દ્રવ્યને ખબર જ નથી, તો એ વ્યવસ્થિત કેવી રીતના રહે છે? કોઈ પણ પદાર્થને પરિણમવા માટે જ્ઞાનની જરૂરત નથી. તો કયા કીની જરૂરત છે? કયા ગુણની જરૂરત છે? પદાર્થને પરિણમવા માટે કયા ગુણની જરૂરત છે? દ્રવ્યત્વ ગુણ. વેરી ગુડ. દ્રવ્યત્વ ગુણને કારણે દ્રવ્યની પર્યાયો નિરંતર બદલતી રહે છે, બરાબર. અને વસ્તુત્વ ગુણને કારણે શું થાય છે? કે દરેક દ્રવ્યમાં પોતાની અર્થક્રિયા નિરંતર થયા કરે છે. માટે દરેક દ્રવ્ય પોતપોતાનું કાર્ય વસ્તુત્વ ગુણને કારણે સ્વયં પોતાની રીતે કર્યા જ કરે છે. ખ્યાલ આવે છે? હવે જીવ પાસે ગમે તેટલું જ્ઞાન હોય તો પણ જીવમાં સ્પર્શ ગંધ વર્ણ આવી શકે છે, નથી આવી શકતા ને? તો જ્યાં જીવ ગમે તેટલું જ્ઞાન હોવા છતાં એ કોઈ બીજાનું કાર્ય કરી શકવા માટે સમર્થ નથી, એવી જ રીતે આ પુદ્ગલાદી અન્ય દ્રવ્યો એમાં જ્ઞાન ન હોવા છતાં પણ એ પોતપોતાનું કાર્ય કરવા માટે સમર્થ છે, કોઈ બીજાનું કાર્ય કરવા માટે સમર્થ નથી. જો એઓ અસ્તિત્વાદી ગુણો સહિત હોવાથી ઉત્પાદ વ્યય દ્રવ્ય પણે સત્લક્ષણ વાળા હોવાથી, આજે મને એક વસ્તુ કહો, આ ઉત્પાદ વ્યય ધ્રુવ અને અસ્તિત્વ ગુણ નો શું સંબંધ છે? ઉત્પાદ વ્યય ધ્રુવ અને અસ્તિત્વ ગુણ નો શું સંબંધ છે? અસ્તિત્વ ન હોય એવો તો કોઈ પ્રશ્ન જ નથી ને, એ તો સામાન્ય ગુણ છે, બધા જ દ્રવ્યમાં હોય છે. મારો તો પ્રશ્ન એમ છે, જો અસ્તિત્વ ગુણ એ સામાન્ય છે બધા દ્રવ્યમાં, ઉત્પાદ વ્યય ધ્રુવ પણ સામાન્ય પ્રિન્સિપલ છે, એ તો વસ્તુ વ્યવસ્થા છે, બધા જ દ્રવ્યને લાગુ પડે છે. ક્વેશ્ચન એ, ઉત્પાદ વ્યય ધ્રુવ અને અસ્તિત્વ ગુણને શું સંબંધ છે? ના, હું એક પર્ટિક્યુલર સૂત્ર વિચાર કરું છું શાસ્ત્ર નું. એ સૂત્ર મેં આજે જ કહી દીધું પહેલા. વેરી ગુડ. ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તમ સત, એટલે કે ઉત્પાદ સત છે, ધ્રુવ સોરી વ્યય સત છે અને ધ્રુવ પણ સત. સત એટલે એની અસ્થિ છે, સત એટલે એની અસ્થિ હોવા પણ છે. જેવી રીતના કોઈ પણ વિશ્વના છ પદાર્થ છે તો એ છ એ છ પદાર્થ વિશ્વમાં છે, અસ્તિત્વ ગુણને કારણે છે, એનો ક્યારે નાશ થતો નથી. સિમિલરલી એ છ એ પદાર્થમાં એક ટકતો અંશ પણ છે, કેમ કે દરેક દ્રવ્ય દ્રવ્ય પર્યાયાત્મક છે, બરાબર? હવે ટકતો અંશ છે તો એમાં એક બદલતો અંશ પણ છે. બદલતો અંશ છે તો સપોઝ મારો જીવ એને ત્રિકાળી અંશ છે અને એને બદલતો અંશ પણ છે, તો બદલતા અંશમાં મારા જીવના જ્ઞાનમાં કોઈ પર્ટિક્યુલર ટાઈમે હું શું વિચાર કરીશ એ પર્યાય પણ સત છે. સપોઝ આજથી લઈને 5 કલાક પછી, અત્યારથી 5 કલાક પછી હું ક્યાં હોય શું કરતો હોય મને નથી ખબર, પણ મારા જ્ઞાનમાં શું વિચાર થશે એ વસ્તુ, એ પર્યાય એ સમયમાં ફિક્સ છે, એ સમય માટે એ સત છે, એ સમય માટે એનો ઉત્પાદ પણ સત છે અને એનો વ્યય પણ સત છે. માટે ઉત્પાદ વ્યય અને ધ્રુવ એ ત્રણે અસ્તિત્વને બતાવે છે. જો અહીંયા શું લખી લો, અસ્તિત્વ ગુણ સહિત હોવાથી તથા ઉત્પાદ વ્યય દ્રવ્ય પણ સત લક્ષણ વાળા હોવાથી, એટલે ઉત્પાદ વ્યય ધ્રુવ ને કારણે દ્રવ્ય સત એટલે કે અસ્થિ એટલે કે છે, ખ્યાલ આવે? તેમને કોઈના આધારની જરૂરત નથી. વિશ્વના દરેક દ્રવ્યમાં સામાન્ય ગુણો છે, માટે એ ગુણોને કઈ જ્ઞાનની જરૂરત નથી પોતાના અસ્તિત્વને રાખી મૂકવા માટે અથવા પોતાની પર્યાયો કરવા માટે. તેમને સ્વસત્તાના આધારે નિરંતર ક્રમબદ્ધ ઉત્પાદ વ્યયરૂપ વ્યવસ્થિત અવસ્થા થયા જ કરે છે, ખ્યાલ આવે? આ ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય, હવે સપોઝ પહેલી વ્યય પર્યાય ઉત્પન્ન થઈ એનો નાશ થયો, બીજી પર્યાય ઉત્પન્ન થઈ નાશ થયો, ત્રીજી ઉત્પન્ન થઈ નાશ થયો, હવે ચોથી આવવાનું ભૂલી ગઈ તો શું થાય? એવું જો થાય તો શું પ્રોબ્લેમ આવે? તો દ્રવ્ય નો એ સમયે કોઈ પર્યાય જ નથી, ખ્યાલ આવે છે? અને દ્રવ્યની જો વર્તમાન અવસ્થા જ નથી તો દ્રવ્યનો નાશ જ થઈ જાય ને. દ્રવ્ય જ ક્યાં ગયા? જો સોનું કોઈ ફોર્મમાં ન હોય વીટી માં નથી, લગડી માં નથી, હાર માં નથી, બુટ્ટો એક ફોર્મ માં નથી. તો કોક ને કોઈ આકાર માં તો હોવું પડે ને, નહીં તો એનો નાશ જ થઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? એટલે એવું ક્યારે બને જ નહીં. તો એવું ન બને એનો મતલબ કે પર્યાય નો ક્રમ પણ આ પછી આ બધું આવવું નક્કી છે. ખ્યાલ આવે છે ને? બધું ઓર્ડરલી સેટ છે. કોઈ વિશ્વની વ્યવસ્થા અવ્યવસ્થિત થતી જ નહીં. ખ્યાલ આવે? પદાર્થ ભલે પદાર્થ ટકતો છે, એટલે કે એનો ટકતો અંશ ટકતો છે, પણ એનો બદલતો અંશ બદલતો પણ છે. એટલે કોઈ પણ પદાર્થ ટકીને પરિણમે છે, એમ કહેવાય, ટકીને પરિણમે છે. ચાલો આગળ. ક્ષેત્ર અને કાલની અપેક્ષા એ દ્રવ્ય ગુણ પર્યાયને સરખાવો. તો દ્રવ્ય અને ગુણ નો કાલ કેવો છે? ત્રિકાળ છે ને, ત્રણેય કાળ ટકતો છે, અને પર્યાય નો એક છે, એ તો ક્લિયર છે. અને ક્ષેત્ર અપેક્ષા એ દ્રવ્યના કયા ભાગમાં ગુણો રહે છે? પૂરા ભાગમાં ગુણો રહે છે. અને ગુણો ની કયા ભાગમાં ક્ષેત્ર થી પર્યાય થાય છે? વિચાર કરીને જવાબ આપજો. અચ્છા, તો મારા જીવમાં જ્ઞાન ગુણ ક્યાં ક્યાં છે? પૂરા ભાગમાં. તો મને દેખાય છે ક્યાંથી? મને સંભળાય છે ક્યાંથી? જ્ઞાન થી, કાન થી સંભળાય છે કે જ્ઞાન થી સંભળાય છે? તો જીવના પૂરા આત્માના પૂરા ભાગમાં એની જ્ઞાન ગુણની પર્યાય છે, અને આખા જ આત્માથી જીવને જણાય છે. ચાલો આગળ વધીએ. દ્રવ્ય ગુણ પર્યાય એ ત્રણ માંથી જણાવવા યોગ્ય પ્રમેય કોણ કોણ છે? એટલે કે દ્રવ્ય ગુણ પર્યાય માંથી કઈ વસ્તુ કોઈને પણ જણાઈ શકે? તો ત્રણે જણાય જ ને, ઓબ્વિયસ. પર્યાય તો જણાય જ છે, પણ જો દ્રવ્ય ન જણાય તો છે કે નહીં કેવી રીતના પ્રૂવ થાય? અને પ્રૂવ થયું એનો મતલબ ત્રણેય જણાય. ચલો આગળ. હવે આ થોડુંક ઇન્ટરેસ્ટિંગ છે. દ્રવ્યના ગયા કાળના પર્યાયની સંખ્યા વધારે છે કે આગામી કાળની પર્યાયની સંખ્યા વધારે છે? કેવી રીતના પ્રૂવ થાય કે ભવિષ્યકાળ વધારે છે ભૂતકાળ કરતા? કેમ કે આ પણ અનાદિકાળ થી છે અને આમ પણ અનંત છે. તો બે બાજુ તો અનંત છે, તો કેવી રીતના ખબર પડી કે આ વધારે અનંત છે ને ઓછું અનંત છે? તો બિગિનિંગ પણ નથી, એન્ડિંગ પણ ચાલ્યા. જો એમ વિચાર કરો કે વિશ્વમાં જીવો કેટલા છે? અનંત. એ અનંત માંથી નિગોદમાં કેટલા છે? ફરી સપોઝ વિશ્વમાં 100 જીવ હોય, તેમાંથી નિગોદમાં 100% માંથી કેટલા પર્સન્ટ છે? વિશ્વના ટોટલ જીવો જો 100% હોય, તેમાંથી 99.99999 લગાવતા જાઓ જેટલું લગાવી શકો, એટલા જીવો નિગોદમાં છે. એટલે કે અનંત જીવોમાંથી મેજોરિટી જીવો નિગોદમાં છે, બરાબર? અને એમાંથી માઇનોરિટી બહાર આવ્યા, એ જે બહાર આવીને સિદ્ધ થયા એ કેટલા થયા? એ 0.00001 પણ અનંત છે. ખ્યાલમાં આવે ને? તો એ જીવો પણ અનંત છે. ઓકે, હવે 6 મહિના ને 8 સમયમાં કેટલા જીવ સિદ્ધ થાય? 608 જીવો સિદ્ધ થાય. તો જેટલા પણ જીવો સિદ્ધ થયા છે એને પહેલા 608 થી ડિવાઈડ કરી નાખો અને મલ્ટીપ્લાય બાય 6 મહિના ને 8 સમય કરો, તો ભૂતકાળનો કેટલો ટાઈમ ગયો ને એનું માપ આવે છે. ફરીથી 6 મહિના 8 સમયમાં 608 જીવ, 1 કિલો સફરજન 50 રૂપિયા. હા, તો 10 કિલો સફરજન કેટલા ના? તો શું કરો કે 10 મલ્ટીપ્લાય બાય 50 ડિવાઈડ બાય 1, બરાબર? તો 6 મહિના ને 8 સમયમાં 608 જીવ. તો અનંત જીવોને જવા માટે કેટલો ટાઈમ? તો અનંત જીવ મલ્ટીપ્લાઈડ બાય 6 મહિના 8 સમય ડિવાઈડ બાય 608. ખ્યાલ આવે છે? આમ કરવાથી ભૂતકાળના સમયોની સંખ્યા મળે છે. હવે ભવિષ્યકાળમાં કેટલા સિદ્ધ થશે? તો એ પણ અનંતાનંદ થશે, બરાબર? ઓકે, જે નંબર ઓફ જીવ કેટલા છે? તો અનંત. એનાથી અનંત ગુણા પુદ્ગલ ના પરમાણુ છે, અને એનાથી અનંત ગણા ત્રણ કાળ ના સમય છે. બરાબર, ત્રણ કાળ ના સમય એ જીવ ના સંખ્યા થી અનંત ગણા વધારે છે. બરાબર છે કે નહીં? ફરીથી, ત્રણ કાળ ના સમય એ ટોટલ જીવ ની સંખ્યા થી અનંત ગુણા વધારે છે, પણ ભૂતકાળ નો કાળ જે ગયો એ ટોટલ નંબર ઓફ જીવ થી અનંત ગણો ઓછો છે. ખ્યાલ આવે છે કે નહીં? હા, કેમ કે ભવિષ્યકાળ પછી નંબર ઓફ જીવ ની સંખ્યા અને પછી ભૂતકાળ, એ ઓર્ડર માં ડિક્રીઝિંગ થાય. ખ્યાલ આવે છે કે નહીં? તો ભવિષ્યકાળ કરતા, સોરી, ભૂતકાળ કરતા ભવિષ્યકાળ હંમેશા વધારે હોય છે. જો અહીંયા વાંચીએ, દ્રવ્યના પર્યાયોમાં અતિ એટલે કે થઈ ગયેલા પર્યાય અનંત છે, અને અનાગત એટલે કે ભવિષ્ય પર્યાયો તેનાથી અનંત ગુણા છે, અને વર્તમાન કેટલો છે? કે એક સમયનો વર્તમાન છે. બીજું, કાર્તિકેય પરીક્ષા માટે સર્વ દ્રવ્યોના અનંત સમયરૂપ ભૂતકાળ અને તેનાથી અનંત ગુણા સમયરૂપ ભવિષ્યકાળ છે. અલગ અલગ રેફરન્સ થી પ્રૂવ કરે છે કે ભવિષ્યકાળ વધારે છે. ફરીથી લાસ્ટ, એક ભૂતકાળ થી ભવિષ્યકાળ એક સમય અધિક છે અને ભવિષ્યકાળ કરતા ભૂતકાળ એક સમય ઓછો છે એવી માન્યતા સાચી નથી. તો જો આ 249 આપણે જોઈ લઈએ, લાસ્ટ છય દ્રવ્યના ગુણ દ્રવ્યગુણ પર્યાયને જાણવાનું શું ફળ? સ્વપરનું ભેદ વિજ્ઞાન અને પર પદાર્થ ની કર્તૃત્વ બુદ્ધિ નો અભાવ, એ આ દ્રવ્યગુણ પર્યાય સમજો કે ઉત્પાદ વેદ રૂપ સમજો, આ બધાને જાણવાનું ફળ શું છે? કે બીજા દ્રવ્ય ની કર્તૃત્વ બુદ્ધિ નો અભાવ, સ્વપરનું ભેદ વિજ્ઞાન, સ્વને એટલે કે દ્રવ્ય સ્વભાવ પર નજર રાખીને પોતાનું સ્વરૂપ સમજી અને વિતરાકતા અને સર્વજ્ઞતા પ્રગટ કરવી, એ જ બધા જ અનુયોગો નો પ્રયોજન છે. ચાલો જીનવાણી. હે જીનવાણી ભારતી, સોહી શકો દિન રે, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દેશ હું. બોલો જીનવાણી માતનો જય.